તારીખ 15/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 467 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180.
પોતાને તો અજ્ઞાન દશા વર્તતી હોય, અજ્ઞાન દશા વર્તતી હોય એટલે દેહાત્મ બુદ્ધિ વર્તતી હોય, અને તેવી દશાને પણ જ્ઞાન દશા જીવે બ્રહ્માદિ કારણથી અથવા કોઈ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં વેદના પીડા વગેરે અશાતા ઉત્પન્ન થાય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું પણ કરે છે. શું થાય છે કે જ્યારે દેહની અંદર અશાતા અથવા પીડા ઉત્પન્ન થાય ત્યારે જલ્દી એની શાતા થઈ જાય, પીડા મટી જાય, દુઃખ મટી જાય, એ પ્રકારની વ્યાધિ સંબંધીની ઉપાધિ, દેહના વ્યાધિ સંબંધીની જે ઉપાધિ છે એ ઉપાધિથી એનો આત્મા ખસતો નથી. આ પહેલી વાત કરી છે અજ્ઞાન દશામાં રહેલા જીવની. પછી જ્ઞાન દશાની વાત કરશે. ગુરુદેવશ્રીના વચનોમાં અને પૂજ્યબેનશ્રીના વચનામૃતના જે બે ગ્રંથ છે આપણી પાસે એમાં પણ આવા પ્રકારની કેટલીક વાતો આવી છે કે જેમાં જ્ઞાન દશા અને અજ્ઞાન દશાની સમીક્ષા કરી હોય કે જ્ઞાનીને આમ થાય છે ત્યારે અજ્ઞાનીને આમ થાય છે, અજ્ઞાનીને આવું બને છે ત્યારે જ્ઞાનીને ઉલટાનો આવ બને છે. એવા જુદા જુદા પડખેથી અનેક વચનો બંને ગ્રંથોમાં આવેલા છે. અહીંયા પણ એવા જ પ્રકારના વચનામૃતની ચાર લીટી આ પત્રમાં છે કે અજ્ઞાન દશાએ વર્તતા જીવને જ્યારે દેહની પ્રતિકૂળતા આવે છે અથવા દેહ સંબંધી દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે તેવા પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે. જીવની દેહની અશાતાને કાળે જલ્દી શાતા થઈ જાય, અત્યારે જ શાતા થઈ જાય, તરત શાતા થઈ જાય એવા પ્રકારના એના પરિણામ ચાલે છે. પરિણામ ચાલે છે ને એવું વર્તન પણ એ કરી લે છે. આ તો સ્વાભાવિકપણે સર્વસામાન્ય અનુભવથી અનુભવને મેળવે તો સમજી શકે એવી વાત છે. પોતાના અનુભવને સાચી જ્ઞાન દશા હોય તો એટલે માની લીધેલી નહીં, એમ ખોટી તો માની લીધેલી ખોટી છે, પણ જો સાચી જ્ઞાન દશા હોય તો અથવા જીવ જ્ઞાનથી જ્ઞાનમાં એકત્વ કરતો હોય અને દેહાદિથી એકત્વ ન કરતો હોય, એવું ભિન્ન પણ વર્તતું હોય, એવી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. ત્યાં દેહને અશાતાનું જ્ઞાન થાય છે ભલે અશાતા થાય છે એવો અનુભવ નથી થતો. પોતાની જે જ્ઞાન દશા, એ જ્ઞાન દશામાં અશાતાનો પ્રવેશ નથી જોવામાં આવતો. પોતાની જ્ઞાન દશામાં જે જ્ઞાન વેદન છે, એ જ્ઞાન વેદનમાં અશાતાના વેદનનો અભાવ જોવામાં આવે છે. અશાતાની વેદન, અશાતાનો પ્રકાર જે છે એની સત્તા જુદી, અને જાણનારેનું જે જ્ઞાન એની સત્તા જુદી, એમ ભિન્ન ભિન્ન સત્તા એ જોવામાં આવે છે. અથવા જ્ઞાનને સ્વપણે અનુભવવામાં ને વેદવામાં આવે છે, અને અશાતા વેદનને પરપણે વેદવામાં આવે છે, સ્વપણે વેદવામાં આવતો નથી. એવો જે પ્રકાર તે જ્ઞાન દશાનો પ્રકાર છે, એ સાચી જ્ઞાન દશા છે, તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. દુઃખ પ્રાપ્તિનું કારણ રોગ છે અથવા પ્રતિકૂળતા છે. માણસ સામાન્ય બસમાં મુસાફરી કરે, અહીંથી સોનગઢ જઈએ ને અવારનવાર, જો બેસવાનું મળે તો સારું ને ઊભું રહેવું પડે તો સારું નહીં. નાનામાં નાનું કારણ છે ને, દેહની શાતા અશાતાનું કારણ છે કે જો ઊભા ઊભા મુસાફરી કરવી પડે તો અશાતા થાય છે, અથવા કલ્પ છે, થાય છે શું એને તો કલ્પના થાય છે કે મને અશાતા લાગે છે ઊભા રહેવામાં, અને બેસવામાં મને શાતા લાગે છે. હા, બેના વેદનમાં જરૂર ફેર છે. બેસવાથી જે ઉપજતું શાતાપણું અને ઊભા રહેવાથી ઉપજતું જે અશાતાપણું, એ લાગવાનો વિષય થવાને બદલે જાણવાનો વિષય થવો જોઈએ કે આ પ્રકાર અત્યારે જણાય છે. કેમ કે અત્યારે જ્ઞાનનું નહીં, આ પ્રકારે છે. જે પ્રકારે જ્યારે દેહ સંબંધી જેવું જ્ઞાનનું જ્ઞેય હોય તે જણાવવું એક વાત છે, અને મને થાય છે ને મને લાગે છે એ તદ્દન બીજી વાત છે. જે માત્ર જણાય છે એને ભ્રમથી લાગે છે એમ માની બેસે છે, લાગતું ફાગતું નથી. જો લાગે તો જ્ઞાનમાં ચોંટી જાય, અશાતા ચૂકડે જ નહીં. જો જ્ઞાનમાં અશાતા થતી હોય તો જ્ઞાન ને અરે ચાલુ રહી જાય. જ્ઞાન ચાલુ રહે છે, અશાતા ચાલુ રહેતી નથી. માટે જ્ઞાન સ્વતત્વભૂત છે, સ્વભાવભૂત તત્વ છે, અશાતા આદિ સ્વભાવભૂત નથી, એ પરભાવભૂત છે. થાક જણાય છે કે થાક લાગે છે આ સવાલ છે. અહીંયા માત્ર વિચાર નથી કરવાનો, વિચાર કરીને તો ન્યાયથી સંમત કરી લઈએ, બરાબર છે, લાગે નહીં જણાય, કેમ કે યુક્તિ જોઈ લીધી કે જ્ઞાન ચાલુ રહે છે ને થાક બંધ થઈ જાય છે, માટે જ્ઞાનમાં થાક નહોતો. એટલું વિચારથી નથી નક્કી કરવું, પણ અવલોકનથી નક્કી કરવું છે કે જ્ઞાનમાં થાકનું હયાતી અસ્તિત્વ, પ્રવેશ, સ્પર્શ કાંઈ છે કે નહીં, અને થાક લાગે છે ત્યાં જ્ઞાનનો પ્રવેશ છે કે નહીં. આ બે વચ્ચે જ્ઞાનમાં સ્વપણું કરતાં જે ભિન્નતા ઉત્પન્ન થાય, ભિન્નતા જાણવાનો વિષય માત્ર નથી પણ સ્વપણું કરીને ભિન્નતા થવાનો વિષય છે. જે સ્વપણું થાકમાં લાગ્યું છે કે મને થાક લાગે છે, એવી જે હયાતી સ્થાપી છે, એ થાકમાં વેદનથી હયાતી સ્થાપી છે, હવે જ્ઞાનમાં વેદનથી હયાતી સ્થાપી છે. હયાતી તો સ્થાપે છે, હયાતી સ્થાપ્યા વગરનો રહેતો નથી. ઇન્કમ ટેક્સ નો આવી જાય, સાહેબને મેં સગવડ કરી દીધી, હસવા લાગે, રાજી થવા માંડે, તો એ ઊભું થવું એ દુઃખ છે એ કલ્પના હતી કે બીજું કાંઈ હતું? ઊભું રહેવામાં દુઃખ છે અને બેસવામાં સુખ છે. હવે ઊભો રહેવામાં સુખ થયું કે નહીં? એને બીજાને બેસાડીને પોતાને ઊભું રહેવામાં સુખ થયું કે ન થયું? હે, બેઠેલો ઊભો થયો. કેમ કે એને એ વખતે એમાં સુખ માન્યું છે. તો ઓલી કલ્પના ખૂટી જતી ને. એવી યુક્તિના અનુભવને બદલે, એ યુક્તિ છે, અનુભવ પ્રધાન યુક્તિ છે. યુક્તિ મેં એવી રીતે તર્ક પ્રધાન હોય છે, અનુમાન પ્રધાન હોય છે, અનુભવ પ્રધાન હોય છે, ન્યાય પ્રધાન હોય છે, એમ યુક્તિ અનેક પ્રકારે હોય છે. આ અનુભવ પ્રધાન યુક્તિ છે. હવે અવલોકનથી એ વાત નક્કી કરવી છે, એટલે કે વર્તમાન વર્તતા અનુભવને તપાસીને, અનુભવને જોઈને, અનુભવને અનુભવીને એ નક્કી કરવું છે કે જ્ઞાનમાં જ્ઞાનાનુભવ છે, જ્ઞાનમાં માત્ર જ્ઞાનાનુભવ છે, કે જ્ઞાનમાં એ સિવાયના ભાવોનો પણ અનુભવ છે. લાગે તો છે કે જ્ઞાનમાં જાણે થાક આવી ગયો હોય, મારામાં થાક આવી ગયો એટલે જ્ઞાનમાં આવી ગયો એવું તો લાગે છે, કે એ પ્રતિબિંબમાં ભ્રાંતિ થઈ છે, બિંબ ને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન છે કે બે એક છે? એ તો જણાતો ભાવ છે, એ તો બિંબ છે. જ્ઞાનમાં એનું પ્રતિબિંબ આવે છે, લાગે છે કે મારામાં આવી ગયું. જેને જ્ઞાન દશા છે એને માત્ર પોતાનો જ્ઞાન માત્રપણાનો અનુભવ છે. તે દેહને દુઃખ પ્રાપ્તિના જે કારણો તે જાણે છે, જાણે છે છતાં તેમાં વિષમતા થતી નથી. જાણે છે તો એ જાણી લે છે કે આ કારણ છે, માટે આમ થયું છે, પણ છતાં એ માત્ર જાણવાનો વિષય છે. એ દુઃખદાયક છે, એ કારણ દુઃખદાયક છે, એને લઈને મને દુઃખ છે એવું કાંઈ એને લાગતું નથી. નહીતર તો મુનિરાજ સ્થિર કેવી રીતે રહી શકે? એમના તો ઉપસર્ગ પરિસર એવા હોય છે કે કોઈ વખત તો પ્રાણ હરી લે, પ્રાણ જાય એવા ઉપસર્ગ પરિસર હોય છે. તો કોના આધારે એ નિશ્ચલ રહીએ છે? કોના આધારે નિશ્ચલ રહીએ છે? કે પોતાના સ્વરૂપના સ્વસંવેદનના આધારે એ નિશ્ચલ રહીએ છે. અને એ તૈયારી ચોથા ગુણ સ્થાનમાં થાય છે. સ્થિરતા તો છઠ્ઠા ગુણ સાતમા ગુણ સ્થાનમાં આવે છે, પણ તૈયારી ચોથા ગુણ સ્થાનથી થાય છે. બહુ સરસ ગુણ છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં વેદનાનો ગુણ છે. 461 છે. હર ક્ષણ મૃત્યુ કે લીએ તો તૈયાર હી રહેના, એમાં જે 50-60 બતાવી ગયા છે એને તો આ સીધે સીધો પોતાને લાગુ પડે એવો બોલ છે. કોઈ પણ ક્ષણે, હર ક્ષણે તૈયાર રહેવું. માંદગી આવશે જરૂરી નથી. કોઈ માંદગી આવે કે પહેલા નોટિસ આવી જાય કોઈ જરૂરી નથી. 50-60 થયા એ જ નોટિસ છે ખરેખર તો. શું એટલી ઉંમર વધારે? કારણ કે ઉપર સીલિંગ છે, માથો ઓડે છે ઉપર. પણ મર્યાદા વગરની વાત નથી. 70-80-90-100 હદ થઈ ગઈ બસ. ઉપર મથાળું બાંધેલું છે એથી આગળ જવાનું કોઈ પરિસ્થિતિ છે નહીં. એટલે 50-60 થયા એ જ નોટિસ છે ખરેખર તો. પણ એ તો ગમે તે ઉંમર હોય, હર ક્ષણ મૃત્યુ કે લીએ તૈયાર હી રહેના. કભી ભી હો, ભલે ગમે ત્યારે હોય એમ. બીપીઓ એટલે ભલે હોય એમ કેમ છે? ઓર કેસી ભી વેદના હો, જે રોગનું કારણ બને, એક્સિડન્ટનું કારણ બને, ગમે તેવી વેદના હોય. અરે સાતમી નરક જેસી વેદના હો, ફિર ભી ક્યા? વાત તો અહીંથી મૂકી દીધી છે એમણે કે તો પણ શું. એ તો પણ શું એટલે શું કહેવા માગે છે? કે તો પણ એ વાત છે કે આ મૃત્યુનો પ્રસંગ એટલે દેહ ત્યાગનો પ્રસંગ અને આ વેદનાનો પ્રસંગ, એ બંને પ્રકાર મારા આત્માથી અધિક નથી. મારા આત્માથી તો અધિક નથી, પણ મારા આત્માના સ્વસંવેદનથી પણ અધિક નથી. જો સાતમી નારકીની વેદના સ્વસંવેદનથી અધિક વેદનાવાળી હોય તો સાતમી નારકીમાં સ્વસંવેદન ઉત્પન્ન થાય નહીં કે ટકે નહીં. પણ એ વેદના વેદતો વેદતો કોઈ જીવ, એ વેદના વેદતો વેદતો કોઈ જીવ સ્વસંવેદનમાં પ્રવેશ કરે છે તો એનાથી અધિક બળ આવે છે ત્યારે કરે છે કે એ વેદનાથી અધિકાઈક આવે છે જ્યારે આત્મામાં ત્યારે સ્વસંવેદન ઉપજે છે ને. અહીં તો કાંઈ નથી એના પ્રમાણમાં. અનુભવ પ્રકાશના દ્રષ્ટાંત જેવું છે. એક વાંદરાને કોઈ કાંકરી માળી મારી એટલે કાંકરી ચાળો જેને કહે છે, છોકરાઓ ચાળા કરે ને, એમાં એક કાંકરી વાંદરાને મળી મારી, ત્યાં વાંદરો ઠેકડે ઠેકડા મારવા માંડ્યો. પાંચ વખત તો નીચે ઉતરે, પાંચ વખત ઉપર ચડી ગયો. ચંચળ પ્રાણી છે ને, એક કાંકરી મારી એમાં આટલા ઠેકડા માર્યા. એમ અત્યારે તો મનુષ્ય ગતિમાં તો એવી વેદના જ નથી. જે નારકીમાં વેદના હોય છે એનો અનંતમાં ભાગ નથી, હજારમો લાખમો ભાગ નહીં, એનો અનંતમાં ભાગ નથી. પહેલી નારકીની વેદનાનો આત્મીની તો વાત જ પૂછવા જેવી નથી. ત્યાં પણ જીવ અધિકપણે આત્માને અધિક માનીને અધિક જાણીને અધિકપણે અનુભવ કરીને સ્વસંવેદનમાં આવે છે. તો આ તો કાંકરી ચાળો છે અને એમાં ઠેકડે ઠેકડા મારે છે, મને આમ થઈ ગયું રે, મને આમ થઈ ગયું, મને તેમ થઈ ગયું, એવી ઉપાધિ આવી ગઈ ને કે બધું છૂટી ગયું. મારો તો સ્વાધ્યાય છૂટી ગયો અને મારો તો દેવ દર્શન છૂટી ગયા અને મને તો આત્માના વિચાર છૂટી ગયા અને વિચાર સુધતા બીજી આગળની તો હું વાત કરું. બહુ ઉપાધિમાં આવી પડ્યા હતા ભાઈ, ઉપાધિ ઉપાધિ ઉપાધિ, ક્યાંય હક નહોતો પડતો. એમ પણ એ છે કાંકરી ચાળો, બીજું કાંઈ નથી. અહીંયા તો શું એક કાંકરી અડી છે અને જેને દુઃખી દુઃખી થઈ ગયો એમ માને છે. ચૈતન્ય સ્વરૂપ તો અભેદ સ્વસંવેદનના કિલ્લા જેવું છે. એને તો કોઈ કાંકરી મારે તો અડેવું નથી ને, ગમે તે એના ઉપર પ્રહાર કરે તો એને અડેવું નથી. એવો જબરજસ્ત શક્તિશાળી પદાર્થ છે. એટલે કે સાતમી નરકી જૈસી વેદનાઓ ફિર ભી ક્યા, મેરા સ્વસંવેદન સે અધિક થોડી હૈ, એ નથી લખ્યું એમ કેવું છે. એ કાંઈ મારા સ્વસંવેદનથી કે મારા આત્માથી કાંઈ અધિક નથી. આવી તૈયારી ચોથા ગુણ સ્થાનમાં થઈ જાય છે જેને, એને મુનિ દશામાં ગમે તેવી વેદના પ્રાણ છૂટે આવે એવી આવે તો પણ એ વિચલિત થતા નથી. જ્યારે પોતે આત્મહિતના લક્ષ્ય અવલોકનમાં આવે છે ત્યારે એ અવલોકન આત્મહિતની ઘણી ભાવના વિના થઈ શકતું નથી, કરવું હોય તો એ નથી થઈ શકતું. એટલે આત્મહિતનું જે લક્ષ્ય છે એ તીવ્ર થાય છે, એમાં દર્શન મોગળેલો હોય છે. અવલોકન કાળે વધુ દર્શન મોગળે છે. દર્શન મોની સાથે તો પહેલાં અને વર્તમાન બંનેનો એ જ પ્રકારનો સંબંધ છે કે દર્શન મોની શક્તિ અથવા અનુભાગ સારી રીતે ઘટેલો હોય છે અને ઘટે પણ છે. આ પ્રયત્ન કરતાં વધારે ઘટે છે, એ તો છે જ. શું કહે છે અહીંયા કૃષ્ણ? સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. આ જ્ઞાન દશાનું એક વિલક્ષણપણું છે. અને તે દુઃખ ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. આ એક બીજું વિલક્ષણપણું લીધું. એક તો દેહને દુઃખ પ્રાપ્તિના કારણો એવી અશાતા કે કોઈ પણ છેદન ભેદન અંગનું કાંઈ થયું હોય શરીરમાં, એને લઈને થતી અશાતા, એ કારણોને વિશે વિષમતા થતી નથી. અને એ દુઃખ ટાળવાની એટલી બધી ચીવટ નથી થતી. નહીંતર મનુષ્યને રોગ થાય ત્યારે કહેવત માણસે તો કરી નાખે છે કે ઉગતા રોગને ડામી દેવો, ઉગતો રોગ અને ઉગતો દુશ્મન, એમ કે કહેવતો બધી છે ડાયો માણસોને, કહેવાતા ડાયો માણસોને, કે રોગ ઉગે ત્યારે ને દુશ્મન ઊભો થતો હોય ત્યારે, હજી શરૂઆત હોય ત્યારે, બંનેની શરૂઆત હોય ત્યારે એને ડામી દેવો, એ જ વખતે એને બંધ કરી દેવો, આગળ ન વધવા દેવો. એમ એવી જ કાળજી ને એવી ચીવટ હોય છે રોગની, શું કે મૂળમાંથી રોગ જોવો જોઈએ, મૂળમાંથી રોગ જોવો જોઈએ, મૂળમાંથી શરીરનો રોગ મૂળમાંથી જવો જોઈએ, પણ આત્માનો રોગ મૂળમાંથી જવો જોઈએ, એની ચીવટ આવતી નથી. આ દેહાત્મબુદ્ધિનું કારણ છે. એ પ્રકાર જ્ઞાન દશામાં હોતો નથી. આ જ્ઞાન દશાનું વિલક્ષણ સમીક્ષાના મૂલમાં તો ખાસ સમજાય એવી વાત છે કે અજ્ઞાનીને આ પ્રકાર હોય છે, જ્ઞાનીને આ પ્રકાર હોય છે. અહીંયા જ્ઞાનીની વિલક્ષણતા સ્પષ્ટ જોવામાં આવે છે. દાણાપીઠમાં ચોખાના વેપારી જે નિષ્ણાત માણસો હોય છે, એ જોઈને એમ કહી દે કે ચોખામાં પાણી બહુ સારું છે. શું કે આ ચોખો જાડો છે પણ રાંધવાથી ઝીણા ત્રાગે થશે. શું કે દેખાવમાં જાડો ત્રાગ છે પણ રાંધશે એટલે ઝીણો ત્રાગ થશે અને મીઠાશ આવશે. એને કોઈ ચોખ્ખો ઝીણો હોય તો એમ કહી દે એની જાત ઉપરથી કે ત્રાગે ઝીણો છે પણ રાંધવાથી જાડો થશે, મીઠાશ નહીં હોય આમાં, વગર રાંધે કહી દે. શું બતાવે છે? જળ પરમાણુને જોતા જોતા એની નજર એવી કેળવાય છે કે દેખાવનો ઉલટો સુલટો હોય તો પણ એની જાત પર ખીલીએ છે. ચોખાના વેપારી નિષ્ણાત આપણા પેલેણની નાની બધા જૂના વેપારી ઠાકર જૂના વેપારી બધા જોઈને એમ કે ગામમાં ચોખાનું પાણી બહુ સારું છે, ચોખા સારી જાત છે, ખાતરી આપી હતી વગર રાંધે કે રાંધી જવો જોવો તમને તમે કઈ છે બરાબર લાગશે. આટલી તો જળને ચાખ્યા વગર રાંધા વગર નજર કેળવે છે માણસ. એનું કારણ શું? એને મહાવરો છે એ વિષય જોવાની એને પ્રેક્ટિસ પડી છે. અનેક જાતો જોઈ છે, હજારો જાતો જોઈ છે, ઘણા સમય સુધી એને એ વિષયનો અભ્યાસ થઈ ગયો છે. એને જોઈને ખબર પડે છે આ ચા માલે ચા ચાખ્યા વગર નક્કી કરે છે કે નહીં. ઘણાને એને ઉકાળવી પડે, પીવી પડે, પછી ખબર પડે કે નહીં આ બરાબર લાગે છે. અને ઘણા એવા નિષ્ણાત જોયા છે કે જોઈને સ્પર્શ કરીને કહી દે કે આ પત્તીમાં કડકાઈ આટલી છે, ફલાણું આટલું છે, ટેસ્ટ આટલો છે, આ ફલાણું આમ છે, આમ છે, પરમાણુ છે ને બીજું કઈ છે, કેવી રીતે નક્કી કરે છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. જે જ્ઞાન પર પદાર્થમાં પ્રવેશતું નથી, અરે પર પદાર્થને સ્પર્શતું નથી, એ જ્ઞાન પણ નક્કી કરી શકે કે આમાં શું, આ પરમાણુના ગર્ભમાં શું રહેલું છે. વ્યક્ત નથી, અવ્યક્ત છે, એ તો એનો સ્વાદ વગેરે તો અવ્યક્ત છે, એ વખતે વ્યક્ત નથી કઈ. તો આ તો જ્ઞાન પોતાના મને પોતામાં પોતાના વેદનમાં છે. જ્ઞાન તો પોતાના વેદનયુક્ત છે. વેદનનો ત્યાગ કરી નથી શકતો જ્ઞાન. પોતે જ વેદન વેદક સ્વભાવી છે અને પોતાની પરખ ન કરી શકે. શું છે પોતાની પરખ કરી શકે કે ન કરી શકે એટલી વાત છે. ત્યાંથી નથી સમજાતું ખરેખર. જ્ઞાનીને સામે જોઈને નથી સમજાતું, પણ પોતાના પરિણામ સાથે એની મીઠવણી કરવી પડે છે કે આ ચીવટના પરિણામ શું. રોગને કાઢવાના ચીવટના પરિણામમાં ચીકણાઈ શું, અને એ સુગંધી વગર ચીકણાઈ લુખા પરિણામ થાય, ઉપેક્ષા ભાવે થાય, એવા પરિણામ શું. એ લુખાશ ચિકાસના અનુભવને તપાસીને એ નક્કી થાય છે અને પછી બીજાના પરિણામ ઓળખી શકાય છે. નહીંતર બીજાના પ્રવૃત્તિ કે બોલવાથી શું ખબર પડે. પરિણામ તો અરૂપી ચીજ છે, પ્રવૃત્તિ અને ભાષા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, કેમ ખબર પડે. છતાં જ્ઞાનીને ઓળખી શકાય છે જો પોતાની તૈયારી હોય તો. અવલોકનથી ખબર પડે છે કે આમાં ચિકાશ કેટલી, આમાં રસ કેટલો. રસને લઈને ચિકાશ હોય છે, એ ચિકાશમાં લુખાશ ચિકાશ થયા જ કરતી હોય છે. પછી એક ધારી ચિકાશ રહેતી નથી, લુખાશ પણ આવે છે. એમાં પણ આત્માને આશ્રયે લુખાશ આવે છે. આત્માના વિચારે કરીને, સ્વરૂપના અવલોકને કરીને, સ્વરૂપના અવલંબને કરીને જુદા જુદા તબક્કાએ પણ લુખાશ આવે છે. બીજા કારણે લુખાશ તો આવે છે કે રોજ મીઠાઈ ખાતો હોય અને બહુ ભાવતી હોય, પણ 12મા વખતે 13મા વખતે ભાવે છે. પ્રિયજનનો વિયોગ થયો હોય અને એનું 12મા 13મા વખતે મીઠાઈ જ બનાવે સગાવાલા. આપણો વ્યવહાર છે, કર્યા વગર નહીં હાલે એમ કે. એને ખબર કે ભાઈ આ કઈ મીઠા ખાવાના દિવસ થોડા છે. ક્યાંથી લુખાશ આવી કે ત્યાં દ્વેષ ગર્ભિત લુખાશ આવી. અવલોકન કરે તો ખબર પડે કે લુખાશ શું ચીજ છે. ભલે દ્વેષ ગર્ભિત પણ લુખાશ તો છે ને. તો દ્વેષ ગર્ભિત લુખાશ શું છે, અથવા પોતાના સ્વરૂપના લક્ષે લુખાશ શું ચીજ છે, એના વિચારથી જ કેવી લુખાશ આવે, એના અવલોકનથી કેવી લુખાશ આવે, અવલંબનથી કેવી લુખાશ આવે, એ બધા તબક્કા પોતે એના ઉનાળમાં જઈને તપાસે તો સમજાય એવો વિષય છે. જો પોતાના ભાવ સમજાય તો બીજાના ભાવ પણ સમજી શકે. પોતાના જ ભાવને ન સમજી શકતો એ બીજાના ભાવને શું સમજવાનો હતો. એને પોતાને ભાવ થાય છે એની પોતાને સમજણ નથી, એ બીજાના ભાવને શું સમજે. એટલે જ્ઞાનીને એ વાત નિશ્ચિત છે કે રોગ કે અસાતા આદિ ટાળવાની એને ચીવટ પણ હોતી નથી. દેહનો રોગ છે, કોઈ પૂર્વ કર્મના કારણે અવશ્ય થયો છે, એ ખાતું ચૂકતે કરવાનું છે. લેણદાર લેણું લેવા આવ્યો છે, રાજી ખુશીથી એને આપી દેવાનું છે, એમાં જલ્દી એને કાઢો. એને આપ્યા વગર, રકમ આપ્યા વગર કાઢો, એ વાત તો પ્રમાણિકતા પણ સૂચવતી નથી. તું લઈ જા, વ્યાજ શીખે લઈ જા, આ તારી રકમ દૂધે ધોઈને પાછી. એનું નામ પ્રમાણિકતા છે. નાની સમજે છે કે આવ્યો તો કાંઈ મફત આવ્યો નથી, ભલે આવ્યો એને કાઢવાની ચીવટ શું, એના કાઢે જશે. પરિણામ દવાને, દવા તો પરિણામને કરવાની છે, રોગની કરવાની નથી. પોતાની શક્તિ જોઈ અને દવા કરે પરિણામની, રોગની નહીં. 469 છે એ પણ જ્ઞાનીની દશાના વિલક્ષણને સ્પષ્ટ કરે છે. 469 નો જે પત્ર છે એમાં સમદ્રષ્ટિ શું ચીજ છે, સ્પષ્ટીકરણ પહેલા પેરેગ્રાફમાં છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ એટલે શું, કે જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જો આ પણ જ્ઞાનીની દશાનું વિલક્ષણ છે. એમના પત્રોમાં તો વાતે વાતે એ વિશે સ્પષ્ટ થશે. હવે ધ્યાન ખેંચવું હોય તો ખેંચી શકાય એવું છે કે જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. અમને બીજાના આત્મામાં ઓછાપણું, અમારા આત્મામાં અધિકપણું એવું અમને નથી, ન્યૂનાધિકપણું નથી, સરખાપણું છે. કેમ કે અમારી જે જાત છે એવી જ જાત બધા જ આત્માઓની છે. કોઈની કોઈના આત્માની જાતમાં કિંચિત માત્ર ફેર નથી, જરાય ફેર નથી. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. બધું ખતમ. કોઈ અનિષ્ટ ન રહે એવી વાત છે, કોઈ અનિષ્ટ ન રહે એવી વાત છે. આ એક એવી વાત છે, સિદ્ધાંત છે. આ વાત ન સમજાણી એટલે વેદાંતમાં પરમ બ્રહ્મનો વિષય ચાલ્યો કે આપણે એક જ છીએ. જાતિના બદલે શું કહ્યું કે બે પણું જ નથી ને અદ્વૈત પણું છે, દ્વૈત જ નથી. પછી માથા કૂટશે, પછી મારો તારો ક્યાં કરવાનો રહે છે. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ્ઞાન નથી. અહીંયા વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને કશાયનો અભાવ, દોષનો અભાવ કેમ થાય છે એ વિષય છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. જેવી આ આત્માની, આ એટલે પોતાની, આની જગ્યાએ પોતે લેવો, આ એટલે પ્રત્યક્ષ પોતે છે, વિદ્યમાન હાજરા હજુર પોતે છે, અહીંયાથી ધરાવે છે એને આ કેમ. જેવી આ આત્માની સહજાનંદની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે છે. મારા આત્માને સહજાનંદની પ્રાપ્તિ થાવ, તો કે છે કે જગતના સર્વ આત્માઓને સહજાનંદની પ્રાપ્તિ થાવ. કેવી વિશાળ પ્રાપ્તિ, એટલા જૈનોને નહીં, અન્ય મુનિઓને ન થાવ એમ નહીં, અથવા જૈન ધર્મ ઉપર ઉત્સર્ગ કરનારાને નહીં એમ નહીં. આક્રમણ કરે છે ને એની પણ સહજાનંદની સ્થિતિ થાય. કેમ કે એને કોઈ વેરી નથી, વિરોધી નથી, બધા આત્મા જ છે એને. અથવા એકેન્દ્રીય એને પણ બાદ નથી રાખ્યા કે ભાઈ એને મન નથી ને, એને સહજાનંદ કે નહીં એને પણ થાવ. ભાવનામાં દારિદ્ર શા માટે, દરિદ્રતા હોતી નથી. એટલી ઉદ્દાન ચિંતનનું ચરિત્ર જેને છે એમ કહેવામાં આવે છે. જ્ઞાનીઓને આ વિશ્લેષણ કહેવામાં આવે છે કે જેના ચિંતનનું ચરિત્ર ઘણું ઉદ્દાન છે, કોઈ બાકી નથી, અનુભવી બાકી નથી રાખતો. અનુભવી કોઈથી પામવાના નથી સહજાનંદને. તો મારી ભાવનામાં એવા નથી થયો, મારી ભાવનામાં તો બધા જ આત્માઓ બાકી નહીં, અપવાદ માટે એક પણ નહીં. એવી આત્માની સહજાનંદની સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે. બેસે મોટો એમ એ વધારે પડતું છે એમ એમ ઉદયને જે અનુભાગ સ્થિતિ હોય એની મર્યાદા કરતા નવા કર્મનો ઉદય સ્થિતિ આદિ અનુભાગ સ્થિતિ વધારે ઉત્પન્ન થઈ જાય એવા પરિણામ કરે ત્યારે એ વિશેષ વર્તના કરી એમ કહેવામાં આવે છે. ઉદય કરતા એ વિશેષ વર્તના છે. કે છે કે પૂર્વકર્મ પ્રારબ્ધ એટલે પૂર્વકર્મનો જે ઉદય હોય તેનાથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. બહુ જાગ્રત છે, ઉદય ખ્યાલ છે, ઉદયના પ્રમાણનો ખ્યાલ છે, એથી અલ્પ થાય છે પણ અધિક થતી નથી. જ્ઞાનીને અધિક થાય નહીં, કેમ કે તો એને તો નિવૃત્તિ થવાની છે, જૂના કર્મની નિવૃત્તિ થવાની છે. નવી આવૃત્તિ ઓછી હોય છે, જૂના કર્મની નિવૃત્તિ વધારે હોય છે. કદાપિ કરુણાથી કાંઈક તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કરુણાથી એમ આવે કે આ જીવો પ્રારબ્ધના યોગે નજીક આવ્યા છે, ક્ષેત્રમાં એક ઘરમાં રહીએ છે, એક દુકાનમાં છે, એવી રીતે એ રીતે બીજા મુમુક્ષુઓ પણ પરિચયમાં આવે છે. તો એવા પ્રારબ્ધને કારણે એ નજીક વર્તતા જીવો પ્રત્યે કંઈક કરુણા વિશેષ દેખાતી હોય તો તે જ ક્ષણે તેવી જ બીજા સર્વ આત્માઓ પ્રત્યે, ઉદય પ્રતિબદ્ધ એવા સર્વ આત્માઓ પ્રત્યે અને ઉદય અપ્રતિબદ્ધ એવા સર્વ આત્માઓ પ્રત્યે એવી જ કરુણા મારી રહી છે. બીજાની પ્રત્યે કરુણાઓ છે, આના પ્રત્યે કરુણા વધારે, જે ઉદયથી સંબંધ પામ્યા છે, વ્યવહાર સંબંધ પામ્યા છે એના પ્રત્યે કરુણા વધારે, બીજા આત્માઓ પ્રત્યે કરુણા ઓછી, એવું જ્ઞાનીને હતું. કોઈ એમ કે ભાઈ આમ આ જ્ઞાનીને એમના ફલાણા સગા છે ને માટે એના પ્રત્યે એમને જરાક વધારે ભાવ રહે છે, એ જ્ઞાનીને સમજ્યા નથી, એવું કોઈ જ્ઞાનીને ખરેખર કદાપી હોતો નથી એમ છે. સમજમાં વાત આવવી જોઈએ, બાકી જ્ઞાન દિશામાં એ પ્રકાર થતો નથી, એ પ્રકાર થઈ શકતો પણ નથી, એવી જ કોઈ જ્ઞાન દિશાની વિશિષ્ટતા છે અથવા વિલક્ષણ પણ હોય છે. કોઈ પ્રત્યે કઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, કોઈ પ્રત્યે કઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, કોઈને માટે વધારે કરવું, કોઈને માટે ઓછું કરવું, અને કરવું તો તેવું એક ધારાનું પ્રવર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે અને નિશ્ચયરૂપ છે. આ એમની વિલક્ષણતા છે. ઘણી વાતો આવશે, સંખ્યાબંધ વાતો જ્ઞાન દશાની વિલક્ષણતાને આવે છે કે આ આત્માને એવું જ્ઞાન થયું છે, આ આત્માને એવો નિશ્ચય વર્તે છે અને ઘણા થયા કાળ થયા વર્તે છે. 26મું વર્ષ ચાલે છે તો ઘણા કાળ થયા વર્તે છે, કેમ કે 15મા વર્ષે એમણે કાવ્ય લખ્યું છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લો. અમે તો હૃદયમાં લખ્યું છે એમ એનો અર્થ છે, અમારા હૃદયની આ વાત છે, તમે પણ આ વાતને હૃદયમાં રાખજો, એનું સ્થાન હૃદયમાં રાખજો, જરાય આગું રાખશો નહીં એમ કહેવું છે. સમજાવીને એમ નહીં, એનો જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય એ જ આ જીવનો દોષ છે એમ કે છે. સમજ્યો નથી ને, અધૂરું સમજ્યો છે એ આ જીવનો દોષ છે એમ કે છે. માયના છે ને કે નહીં, આ તો જ્ઞાની છે, ગુરુદેવ તો જ્ઞાની છે, માતાજી તો જ્ઞાની છે, પણ અધૂરું માયનું છે એનો ઓળખાણ નથી કરી આ જીવનો દોષ છે એમ કે. માયના છે એમ નથી ચાલતો, ઓળખાણથી મહિના છે કે નહીં ચાલે છે એવી વાત છે. કહેવા માત્ર છે, કઈ વાતમાં માન નથી. એમને જેવી પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ છે, એવી જ સર્વ આત્મા પ્રત્યે દ્રષ્ટિ હોય છે. એક જ્ઞાનીની જ્ઞાન દશાની ક્વોલિટી અને બીજા અનંત જ્ઞાનીઓની જ્ઞાન દશાની ક્વોલિટી, શું એમાં ફેર કર્યો? કોઈ ફેર નથી, જરાય ફેર હોય નહીં. એક જ જાત છે, સમ્યક જ્ઞાનની જાત એક, સમ્યક દર્શનની જાત એક, સમ્યક પુરુષાર્થની જાત એક, સમ્યક ચારિત્રની જાત એક છે, સમ્યક શાંતિની જાત એક છે. કાંઈ ફેર પડે નહીં. ફેર માને એને જ્ઞાનીને, જ્ઞાનીની જ્ઞાન દશાની સમજણ એને થઈ નથી. આ ચોખ્ખી વાત છે. સમજવા મળે એવી વાત છે, ભલે એમણે પોતાની વાત કરી છે પણ ઘણો સમજવા મળે એવો વિષય છે. એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે અને નિશ્ચય સ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું કે કાંઈ તેવી સમવિષમ ચેષ્ટાએ વર્તણું દેખાતું હોય. હવે શું કહે છે કે કોઈ સ્થળે, કોઈ પ્રસંગે, એમ કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પૂર્વકર્મના ઉદય પ્રસંગો ઉત્પન્ન થાય છે. તો ક્યાંક ન્યૂનપણું કે ક્યાંક વિશેષપણું કે કંઈક તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય કે અહીંયા તો આમ રાખ્યું, અહીંયા તો આ પાછું પોતે આમ રાખ્યું, એક સરખું નહીં, સમ વિષમ એટલે એક સરખું નહીં, એવું વર્તવું દેખાતું હોય કે જ્ઞાની આમ વર્ત્યા એમ એવો દેખાવ થયો હોય તો જરૂર તે આત્મસ્થિતિ અથવા આત્મબુદ્ધિ એ થતું નથી. જે ચારિત્રની અસ્થિરતા છે એ અસ્થિરતાના કારણે ક્યાંક એવું થતું દેખાતું હોય તો પણ ખરેખર તે આત્મબુદ્ધિએ થયું નથી, આત્મસ્થિતિએ પણ થયું નથી. એમ છે, આ વસ્તુ ઓળખવાની છે. આત્મબુદ્ધિ શું ને આત્મસ્થિતિ શું છે એમને એ ઓળખવાની વાત છે. એવું બને પણ ખરું કદાચ, એવું લાગે એને અહીંયા તો જરા કામ કર્યું છે, આનો જરા પક્ષપાત કર્યો હોય એવું લાગે છે. શું ધર્માત્માને હોય, ધર્માત્મા એક ધર્માત્મા હોય, બીજા ધર્મમાં આવેલા જીવ ન હોય, શું તો ધર્માત્મા પ્રત્યે જરા એમ કરે કે ભાઈ આ તો ધર્માત્મા છે, બહુમાન કરવું જોઈએ. તો કોની વાત છે, પક્ષની વાત નથી, વ્યક્તિગત પક્ષનો વિષય નથી, પણ ધર્મ પ્રગટ કર્યો છે, પવિત્રતા પ્રગટ કરી છે એમ કહે. એના માટે બીજા માટે એમ ન કહે, કેમ કે ત્યાં એમ નથી તો બે આત્માને સરખા ક્યાં રાખ્યા. આત્મબુદ્ધિ એ વાત નથી. શું એટલો જે રાગ એવો જે પ્રકાર તે ચારિત્રમાં જાય છે. આત્મબુદ્ધિ એ તો બધા જ સરખા છે, કોઈ હીન નથી, કોઈ અધિક નથી. આત્મા એ કરીને અવસ્થાના ગુણ દોષને સમજતા નથી. અવસ્થાના ગુણ દોષમાં અવિવેક કે વિવેકનો ખ્યાલ નથી અને સમદ્રષ્ટિપણું છે. જેમ કે બધા ધર્મો સરખા માની લ્યો આપણે, સમદ્રષ્ટિ એ અવિવેક છે. એમ ગુણ દોષને ન સમજે અવિવેક છે. આત્માની વાત આવે છે, વસ્તુની વાત આવે છે, ત્યાં તો બધા આત્મા, ભગવાન આત્મા દેખાય છે. માથાનો વાળનાર આવે તો અમે તો સિદ્ધપણે દેખીએ છીએ. પૂજ્યબેન શ્રીના વચનામૃત, અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ. એ ભલે ને પોતાને ગમે તેમ માને, એમ માને કે હું તો આનો વિરોધી છું, મારે તો આનો વિરોધ કરવો છે, એ ભલન ગમે તેમ માને. અમે તો બધાને સીધપણે દેખીએ છીએ, આ દ્રષ્ટિ થઈ ગઈ છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું એમ કે કઈ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિ અને આત્મબુદ્ધિ એ થતું નથી, એ અભિપ્રાય વિરુદ્ધ છે એમ કે છે. અભિપ્રાય એવો છે, એમ લાગે છે, એટલે પોતાના અનુભવની વાત કરે છે કે આવું ક્યાંક અમને ફરતું તમને દેખાય તો પણ આત્મબુદ્ધિ એ અમારું થતું નથી, આત્મસ્થિતિ એ પણ એમ થતું નથી, એટલે પરિણતિમાં એમ નથી, એમ અમને લાગે છે, એમ અમારો અનુભવ બોલે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે કાંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તો, ઉદયભાવપણે તો પૂર્વ પ્રારબ્ધના યોગે, એટલે એવો કોઈ પ્રારબ્ધનો સંબંધ હોય કુટુંબાદીનો, અને ઉદયભાવપણે એમ થતું હોય તો તેની વિશે પણ ક્ષમતા છે, એવા અમારા ઉદયભાવ વિશે પણ અમને ક્ષમતા છે, એ પણ અમારા જ્ઞાનનું જ્ઞેય છે. જેમ કોઈ અન્ય પદાર્થ જ્ઞાનનું જ્ઞેય છે, એમ અમારો ઉદયભાવ પણ એ જ્ઞાનનું જ્ઞેય છે. આમ છે, રાગાદિભાવ જ્ઞાનનું જ્ઞેય છે, એ જ્ઞાનનું જ્ઞેય એ સંપૂર્ણ છે. ત્યાં સુધીનો એ વિષય ચાલ્યો છે શાસ્ત્રોમાં કે રાગને કરવો એમ તો નથી પણ ટાળવો એમ પણ નથી, એનું નામ સંપૂર્ણ છે. કરવો તે રાગ છે, ટાળવો તે દ્વેષ છે, રાગ અને દ્વેષ એ વિષમ છે, એ બંને નથી, તેને સંપૂર્ણ છે, એવી રીતે લે છે. અને એ એક દશા છે, એવી આત્મદશા છે. એવો ઉદયભાવપણે થતું હોય તો તે વિશે પણ ક્ષમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું અધિકપણું કાંઈ પણ આત્માને રૂચતો નથી. અમને અમારી રૂચિની બહારનો વિષય છે. આ કોઈને અધિકપણે રાખીએ ને કોઈને હિનાપણે રાખીએ એ અમારા આત્માને રૂચતું નથી, રૂચે નહીં એવી એ વાત છે, એ અરૂચિનો વિષય છે. કોઈ પ્રત્યે ઓછાપણું કોઈ પ્રત્યે અધિકપણું કાંઈ પણ આત્માને રૂચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી. જ્યારે એમ નથી તો એથી આગળ પછી કોઈ બીજી વાત ઓછા વત્તાપણાની એ વિકલ્પ અમારે અવસ્થાને વિશે હોવા યોગ્ય નથી. એમ તમને શું કહીએ, કોના ઉપરનો પત્ર છે, એમ તેમ તમને શું કહીએ, સંક્ષેપમાં લેખો છે નથી ને, એટલે તમને શું આ વાત લખવી, કેટલીક લખવી, એમ તમને શું કહીએ એટલે કેટલીક આ વાત લખવી, આ જે લખ્યું છે એ સંક્ષેપમાં લખ્યું છે. કેવી સમદ્રષ્ટિનો વિષય લીધો છે, આવી પણ જ્ઞાની પુરુષના વિશે એક આત્મદશા, સંભાવી દશા વર્તતી હોય છે, એ સિદ્ધ પદનું મૂળ યુગ છે. જે સિદ્ધ પરમાત્મા અથવા અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાનમાં શું જોવામાં બાકી છે, એમને જગતના સર્વ અનિષ્ટો એમના જ્ઞાનમાં જ્ઞેય છે, અને જગતમાં શુક્લ ધ્યાનમાં શ્રેણીએ ચડેલા એમના જ્ઞાનમાં જ્ઞેય થાય છે. નિગોદમાં પ્રચુર મિથ્યાત્મને લઈને પ્રચુર દુઃખની અંદર, પ્રચુર કષાય કલંકની અંદર વર્તતા આત્માઓ પણ જ્ઞાનમાં જ્ઞેય છે. શુક્લ ધ્યાનની ઉજ્જવળ શ્રેણીએ ચડેલા આત્માઓ પણ એમના જ્ઞાનમાં જ્ઞેય છે. બંનેમાં જ્ઞાન વિષમ થતું નથી. એક કાળે બે જણાય છે, કોઈના પ્રત્યે જ્ઞાન સમ વિષમ જોગ ખાતું નથી જરાય, એવું જ્ઞાન એટલું તટસ્થ રહે છે ને, એનું આ મૂળ છે. અહીંથી ઉત્પન્ન થયું છે, મૂળમાં આવું જ્ઞાન થયું છે, એ જ્ઞાન વૃદ્ધિગત થઈને પૂર્ણ દશાને પામ્યું છે, એ અરિહંત પરમાત્માનું અને સિદ્ધ પરમાત્માનું જ્ઞાન છે. એટલે જગતના સર્વ જ્ઞેયો કોઈ ઉચિત બાકી નથી, તેને લોકો કનિષ્ઠમાં કનિષ્ઠ જ્ઞેય કહે, આ તો બહુ કનિષ્ઠ પ્રસંગ છે, તો પણ એ હલતા નથી, એમના જ્ઞાનમાં હલતા નથી. અને ઉજ્જવળમાં ઉજ્જવળ પ્રસંગ જોવે કે હમણાં કેવળ જ્ઞાન લીધું કે લેશે એવો પુરુષાર્થ માંડ્યો છે, એવા મુનિઓને જોવે છે. છતાં જે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં સ્થાપના કરીએ છીએ ને પ્રતિમાની, એમને એમ છે સામે કોઈ ભક્તિથી નૃત્ય કરે કે ગમે તે પરિસ્થિતિ હોય, જ્ઞાનમાં કઈ ફેર પડતો નથી. એવું આમ મૂળ જ્ઞાન આ છે, એવું જે સમભાવી જ્ઞાન થાય છે, સમપરિણામી જે જ્ઞાન થાય છે, એ પ્રથમ જ ચતુર્થ ગુણ સ્થાને ઉત્પન્ન થઈ જાય છે. પછી એની વૃદ્ધિ થઈ અને એ સંપૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. ભક્તોની મદદ ન કરે એટલું તો નહીં, આ મારો ભક્ત છે એમ કદી જોવે નહીં. સમન ભદ્રાચાર્ય લખ્યું છે કે એ પ્રભુ તે કદી એમ જોયું નથી કે આ ભક્ત મારો છે કેમ કે મને ભજે છે, અને આ ભક્ત મારો નથી કેમ કે બીજા દેવને ભજે છે, એવું તે કદી જોયું નથી. એવી વિતરાગતાની મહિમા કરી છે આચાર્ય.